పూజితం సురనరోత్తమేముదా ధర్మనందనమహం పురుషోత్తమాయ శ్రీ సహజానంద స్వామినే నమో శ్రీ ఘనశ్యామాయ నమః శ్రీ నీలకంఠాయ నమః శ్రీ హరి కృష్ణ వాళ్ళ భక్తు వందును. આજ છેલ્લે દિવસે છેલ્લું પદ આપણે ગાશું. છેલ્લા પદમાં ભગવાનના ચરણારવિંદનું વર્ણન છે. સ્વામી મસ્તકથી ચરણ સુધી પહોંચી ગયા છે. છેલ્લા પદમાં ચરણ કમલનું વર્ણન છે, એટલે અદભુત વર્ણન છે. શાસ્ત્રોમાં ભગવાનના ચરણ કમળનો મહિમા ભગવાનના બીજા બધા અંગો કરતા વિશેષ વર્ણ્યો છે. ભગવાનનું મુખ છે, હાથ છે, પગ છે, ઉદર છે, બધું બરોબર, પણ ભગવાનના ચરણનું મહાત્મ્ય શાસ્ત્રોમાં વધારે છે. અને જ્યાં હોય ત્યાં શાસ્ત્રોમાં, કાવ્યો, કીર્તનોમાં તમને એવું જોવા મળે કે ભગવાનના ચરણારવિંદમાં ચિત્ત ચોંટાડો, ભગવાનનું ચરણારવિંદ ધ્યાનમાં ધારો, જેણે ભગવાનના ચરણારવિંદમાં વૃત્તિ લગાડી છે, એવી તેવી વાતો ચરણ શબ્દ સાથે બહુ જોડાણેલી છે. અને સત્સંગમાં પણ તમે જોશો તો ઘણા ભક્તો એવું કહેશે કે હું ભગવાનના ચરણારવિંદનું રોજ ધ્યાન કરું છું. અને સહજતયા તમે બીજું બધું સંભાળો તો સહેજ ઓછું સાંભળે, પણ ભગવાનના ચરણારવિંદ તમે આમ ધ્યાનમાં ધારો ને તો તરત દેખાય. ચરણારવિંદનો એટલો અદ્ભુત પ્રભાવ છે. સત્સંગમાં ઘણા ભક્તો એવું કહે છે કે હું ચરણારવિંદના 16 ચિહ્નોની રોજ 16 માળા ફેરવું છું. ભગવાનનું મુખ છે, નાસિકા છે, આંખ છે, કપાળ છે, ગાલ છે, એની માળા કરતા હશે પણ ઓછા પ્રમાણમાં. પણ ભગવાનના ચરણારવિંદનું ધ્યાન, ભગવાનના ચરણારવિંદમાં રહેલા 16 ચિહ્નોનું ધ્યાન અદ્ભુત છે. પરમાત્માના ચરણારવિંદમાં રહેલા 16 ચિહ્નોનો મહિમા પણ શાસ્ત્રોમાં ખૂબ ગવાયો છે અને સંતોએ પણ ખૂબ ગાયો છે, ખૂબ સમજાયો છે. ભગવાનની મૂર્તિઓ જેમ પધરાવાય છે એમ ભગવાનના ચરણારવિંદો પણ પધરાવાય છે. મારું માનવું તો એવું છે કે ભગવાનના સ્વરૂપો જેટલા જગતમાં નહીં હોય એનાથી વિશેષ ભગવાનના ચરણારવિંદો હશે સંપ્રદાયમાં. ભાગ્ય જેવું કોઈ મંદિર હશે ત્યાં ઓટો ન હોય અને ચરણારવિંદ સ્થાપ્યા ન હોય. આપણા સંપ્રદાયમાં જ્યાં જ્યાં પ્રસાદીના સ્થળો છે ત્યાં સંતો ઓટો કરે અને ત્યાં ભગવાનના પગલા પધરાવે. આ શું બતાવે છે? કે ભગવાનના ચરણારવિંદનો એટલો અદ્ભુત મહિમા છે. ખરેખર એ સહેજે સહેજે ધ્યાન કરવા જેવા છે. બ્રહ્માનંદ સ્વામીએ પદરચના કરી, એમાં ચરણારવિંદનું અને ચરણારવિંદમાં રહેલા ચિહ્નોનું જાણે અતિશય માહિતી બતાવતા હોય એમ સ્વામીએ ગાયું. રાજે ચરણે લાંબી ઉર્ધ્વ રેખુ રે, હું તો ધ્યાન વિના એને દેખું રે. ભગવાનના ચરણારવિંદમાં ઉર્ધ્વરેખા છે, લાંબી સરસ મજાની. એ ઉર્ધ્વરેખાનું મારે કદાચ ધ્યાન કરવું પડતું નથી, હું તો વગર ધ્યાને આંખો ન વીંચવી પડે, પલોઠી વાળીને ટટ્ટાર બેસવું ન પડે. હાલ્યો જતો હોઉં, જમતો હોઉં, બોલતો હોઉં, કંઈક ક્રિયા કરતો હોઉં, પણ મારું મન એમાં રહે છે. રાજે ચરણે લાંબી ઉર્ધ્વ રેખું રે, હું તો ધ્યાન વિના એને દેખું રે. અને ભગવાનના ચરણારવિંદમાં રહેલી ઉર્ધ્વ રેખા મને દેખાય, બ્રહ્માનંદ કહે જન્મ ધન્ય લેખું, એમાં જ હું મારા જન્મને ધન્ય લેખું છું, ધન્ય માનું છું. આટલું બધું સંતો ધ્યાન કરતા. એક બીજી વાત કરું તમને કે મહારાજના સ્વરૂપનો સંતોએ બહુ વર્ણન કર્યું છે, પણ હું માનું છું એટલું ચરણારવિંદનું વર્ણન જેટલું છે એટલું બીજું નથી. ભાગ્યે જ કોઈ કવિ સંત એવા હશે કે એણે ચરણારવિંદના 16 ચિહ્નોનું પદ ન બનાવ્યું હોય, હા, એને ચરણારવિંદના ચિહ્નોને વર્ણવ્યા ન હોય, એટલું બધું ભગવત ચરણારવિંદનું મહાત્મ્ય છે. અને જગતમાં એમ કહેવાય છે કે તમારે મરણ સુધારવું હોય તો ભગવાનના ચરણનું સ્મરણ કરો. ભગવાનના ચરણનું સ્મરણ કરે તો મરણ સુધરે એમ કહે છે સંત. સ્મરણ કરો ભગવાનના ચરણનું. ભગવાનના ચરણારવિંદ છે એ ખરેખર જીવને નિર્ભય કરનારા છે, અદભુત નિર્ભય કરનારા છે. અને તમે જો ભગવાન રાજી થાય ત્યારે છાતીએ ચરણારવિંદ આપતા, એ નહીતર હાથ નહોતા, છાતી હાથ આપે શું વાંધો. અને ભગવાન રાજી થાય તો પગે ચંદન ચોપડી અને છાતીમાં આપતા, માથે મૂકતા પગ ચંદનવાળા, તો હાથ પણ હતા, હાથે ચંદન ચોપડી અને આ માથે મૂકે શું વાંધો. પણ બહુ એવું સંભળાતું નથી. ભગવાન બધાને પૂજવા માટે ચરણારવિંદ પાડી દેતા હતા, ખબર નથી કોઈને હાથ પાડી દીધા હોય એવું. માટે ચરણારવિંદ છે એ અદ્ભુત છે. મહારાજ કહેતા કે અમે અનંત જીવનું કલ્યાણ કરવા માટે આવ્યા છીએ, હજારો જીવને અમારા ધામમાં લઈ જવા છે, કોઈને પછવાડે રાખવા નથી. શ્રીજી મહારાજનું આ તાણ હતું કે મારે જીવને મારું સુખ આપવું છે, મારા ધામમાં લઈ જવા છે, મહા આનંદ પમાડવા છે. આપણું તાન હોઈ જઈ હોય, પણ ભગવાનનું અને નંદ સંતોનું તાન આ હતું. વળી વળી શું વર્ણવું આસમાની વાત, જીવ જગતના ઉપરે અમે આજ છીએ રળિયા. મહારાજ એમ કહેતા કે જગતના જીવ ઉપર અમે આજ બહુ રાજી છીએ. ફરી ફરી ફેરો પડે એવું કરવું નથી આવા, જીવ જગતના સર્વેનો આજ સામટો કરવો છે ઉધાર. આજ આખી જગતને અમારે હામટી જાણે મારા ધામમાં લઈ જવી છે. ફરી ફરી ફેરો પડે એવું કરવું નથી આવા, જીવ જગતનો સામટો આજ કરવો છે ઉધાર. ભગવાન કહે છે તે સારું, અમારા અંગ સંગની વસ્તુ સર્વે રાખ્યો સુખ સમાજ, એ તો જીવના કલ્યાણ કાજ. તે સારું ચાપી દીધા ચરણ રે, જે છે મોટા સુખના કરણ રે. ભગવાન કે છે જીવના કલ્યાણ કરવા માટે તો મેં બધાને ચરણારવિંદ છાપી દીધા છે. કેવા છે? કે છે મોટા સુખ ના કરણ રે. ભાવથી અને પૂજશે, ધ્યાનમાં કોઈ ધરશે તો એની વાસના બળશે, એ મારા ધામ ભેળો થશે. શ્રીજી મહારાજે હજારો જોડ ચરણારવિંદ છાપીએ, હજારો જોડ. પરમાત્માના અવતાર ઘણા થયા, પણ મહારાજે કરુણા કરી છે એ અદ્ભુત કરુણા છે. આપણે સ્વામિનારાયણના છીએ ને, સ્વામિનારાયણની અદ્ભુતતા ગાઈએ એટલું નથી. દરેક અવતારોની પ્રશંસા કરનારા શાસ્ત્રોમાં નજર ફેરવો તો આપણને આપોઆપ જણાઈ આવે કે ભગવાન સ્વામિનારાયણે જીવના કલ્યાણ માટે જે કર્યું છે તે બીજા અવતારે કોઈ કર્યું નથી. અપાર કૃપા બતાવી છે મહારાજે, પારાવાર કૃપા. હા, બીજા અવતારોએ કદાચ દયા બતાવી છે, પણ કૃપા તો સ્વામિનારાયણ ભગવાનની અદ્ભુત. તમે કહેશો દયામાં અને કૃપામાં શું ફેર? સંતો ફેર કે છે, દયામાં ફેર અને કૃપામાં ફેર. તો શું ફેર? તો કે ભગવાનનો ભક્ત પ્રાર્થના કરે અને પછી એનો દુઃખ ટાળે એ દયા કહેવાય. ભગવાનનો ભક્ત દુઃખી થાય, ભગવાનને પ્રાર્થના કરે, કંઈક ભજન કરે, કંઈક વિનંતી કરે, કંઈક શરણે આવે અને પછી પ્રભુ એનું રૂડું કરે, એ દયા કહેવાય ભગવાનની. અને કૃપા, કૃપા તો આપોઆપ કરે, કોઈ પ્રાર્થના ન કરે, કોઈ વિનંતી ન કરે, સામે ચાલીને જીવનું ભલું કરવું એને કૃપા કહેવાય. સ્વામિનારાયણ ભગવાન કૃપા કરતા. જો અને વચનામૃતમાં ક્યારેક સંતોએ પૂછ્યું હશે ને મહારાજે ઉત્તર દીધા હશે, એ દયા કરીને ઉત્તર દીધા કહેવાય. સંતે પૂછ્યું અને મહારાજે ઉત્તર આપ્યા તો દયા કરીને ઉત્તર દીધા. પરંતુ ઘણી વખત મહારાજને કોઈ પૂછે નહીં, કાંઈ નહીં, તો શ્રીજી મહારાજ પોતાની મેળે વગર પ્રેરણાએ વગર કહીએ અને વાતું કરવા માંડે ત્યારે સંતો એમ કે આ વચનામૃતમાં કૃપા વાક્ય છે, આટલા કૃપા વાક્ય છે. કૃપા વાક્ય એટલે કોઈએ પ્રેરણા નથી કરી તોય પણ મહારાજે કેવળ કૃપા કરી અને વાત કરી, માટે કૃપા વાક્ય કહેવાય. શ્રીજી મહારાજે જીવ ઉપર અપાર કૃપા કરી, પારાવાર કૃપા, બેહદ કૃપા, એની કોઈ સીમા નથી. આપણા ચિંતનમાં ના આવે અને મનનમાં ના આવે. એક બીજી વાત તમને કહું કે સ્વામિનારાયણ ભગવાનને કોઈએ શિક્ષાપત્રી લખવાનું કહ્યું નહોતું, કોઈએ નહીં, કોઈએ ભગવાનને પ્રેરણા બી નહોતી કરી કે તમે શિક્ષાપત્રી લખો, તોય પણ મહારાજે કેવળ કૃપા કરી અને હાથમાં કલમ પકડી હતી. હા, સત્સંગ જીવનમાં અદ્ભુત વર્ણન આવે છે કે ભગવાન શ્રીહરિએ ડાબા ગોઠણ ઉપર પાટિયું મૂક્યું, એના ઉપર કાગળ મૂક્યો, જમણા હાથમાં કલમ લીધી, સહેજ મસ્તક નત કર્યું અને ભગવાન લખવા માંડ્યા. વામેયશ સ્થિતા રાધા શ્રીશ્ચયસ્યાસ્તિ વક્ષસી વૃંદાવન વિહારંતમ શ્રીકૃષ્ણ હૃદિ ચિંતયે. લખ્યા મહારાજે 212 શ્લોક, કેવળ કૃપા કરીને લખ્યા. આ ભગવાન સ્વામિનારાયણની સર્વોપરિતા છે. ધરતીમાં રામ પ્રભુ આવ્યા, કૃષ્ણ પ્રભુ આવ્યા, ભગવાનના અવતાર છે, આપણે વંદનીય પૂજનીય છે, પણ પોતાના સાથળ ઉપર પાટીઓ રાખીને પોતાના આશ્રિતને માટે કોઈ ગ્રંથ નથી લેતો. ભગવાન તો આપણી દૈનચર્યા કેવી હોવી જોઈએ એના માટે આભલા જેવી શિક્ષાપત્રી આપતા ગયા. કહો કેટલી કૃપાળુતા મહારાજની. વળી શિક્ષાપત્રીમાં એવું લખ્યું, સર્વ જીવ હિતાવહ. મારી શિક્ષાપત્રી છે એ સર્વ જીવ પ્રાણી માત્રનું હિત કરનારી છે, નહીં કે મને માનતો હોય અને એ પાળે તો જ એ સુખી થાય એવું નથી. દુનિયાનો આથી ઓલે છેડે કોઈ પણ દેશનો માણસ આની કલમો જો જીવનમાં આચરશે તો એને અમોઘ ફળ થશે. તમને નહીં ખબર હોય, ઘણા નાસ્તિક માણસો પણ ઘરે શિક્ષાપત્રી વાંચીને એ પ્રમાણે વર્તવાનો પ્રયાસ કરે છે અને એમાંથી એને ઘણો ફાયદો થાય, ઘણો ફાયદો થાય. અને એ કબૂલ કરે છે કે શિક્ષાપત્રી પ્રમાણે જે જીવે એને જિંદગીમાં ક્યારેય દુઃખ ન આવે. કબૂલ કરે. મને એક ભાઈ કહેતા હતા કે હું વિદ્યાનગરમાં કોલેજમાં ભણતો, મેં મારા સાહેબને હું સત્સંગી એટલે શિક્ષાપત્રી પ્રોફેસરને આપી. પ્રોફેસરે વાંચી પણ એટલી બધી એને ગમી ગઈ, પછી રોજ ઘેરે વાંચતો. પછી એક દિવસ મને કહે કે બહુ સરસ પુસ્તિકા તે આપી, આ તો જીવન જીવવાની જડીબુટ્ટી છે, ખરેખર અદભુત છે. પછી પ્રોફેસર કહે, જોકે હું તો આમ નાસ્તિક છું, કોઈને ભગવાન માનતો નથી, પણ એટલું હું કબૂલ કરું છું કે આ સહજાનંદ સ્વામીની લખેલી શિક્ષાપત્રી પ્રમાણે દુનિયાનો કોઈ પણ માણસ વર્તે એને જિંદગીમાં દુઃખનો અનુભવ ન થાય. ત્યારે વિચાર કરો, મહારાજે કેવો ગ્રંથ લખ્યો છે, કેવળ કૃપા. આને કૃપા કહેવાય. ભગવાન સ્વામિનારાયણે કેવળ કૃપા કરી અને સંતોને ચરણારવિંદ પૂજવા પડી. ક્યારેક મહારાજ રાજી થઈ જાય ને તો એ સંતોને કહેતા, સ્વામી બહુ રાજી થઈ ગયો તમારી માથે, ચરણારવિંદ પાડી દઉં. ઓહો મહારાજ, તો બહુ દયા, બહુ દયા, તો લાવો કપડું. સાધુ પાસે તો કપડું કાંઈ હોય નહીં. પછી અમારા ખેસી હોય જોઈએ ને, એ સ્વામી આખું પાથરી દે. એ પછી બીજું લઈ લે હું કોઠારી આગળ જઈ, પણ આમાં પાડી દો. પછી કંકુવાળા ચંદનવાળા પગ કરીને મહારાજ પાડવા જ માંડે, આખા ખેસિયામાં પગલા પગલા કરીને. એવા ઘણા કપડાં છે કે જેમાં મહારાજે લાગઠ 10, 15 ને 7, 8 ને 12 જોડી પાડી દીધી હોય. કેટલા ભગવાન અદભુત રાજી થયા, કૃપા કરી અને આપણને ચરણારિંદ પાડી દીધા. એમની હયાતી કાળમાં જે ચરણારિંદો આપણને મળ્યા છે એ અદભુત છે. અને એ જ ચરણારવિંદનું અહીંયા સ્વામી છેલ્લા પદમાં અદભુત વર્ણન કરે છે. જોકે બહુ ઝીણવટ દ્રષ્ટિએ વર્ણન નથી કર્યું, પણ આપણે ઝીણવટ દ્રષ્ટિથી ભગવાનનું ધ્યાન કરવા માટે અહીંયા વર્ણન કરવું છે. દરેક ભક્તો ભગવાનના ચરણારવિંદમાં વૃત્તિ ટેકવે, મહાસુખ ચરણારવિંદમાંથી આવે.
વાલા તારા જુગલા ચરણ રસ રૂપ વખાણુ
ચરણ એટલે કે બંને ચરણ રસરૂપ, રસની ખાણ છે, રસનું સ્વરૂપ છે, મહાઆનંદ ઘન છે, અને એ ચરણારવિંદને હું વાલથી વખાણું છું. મહારાજ, તમારા ચરણારવિંદના વખાણ કરવા એ જ અમારા જીવનનો મોટો લાભ છે. અને ખરેખર ભગવાનના જેટલા વખાણ થાય એટલા ઓછા જીવ સાર્થ. જો આવડતા હોય ને તો નિયમ લ્યો, રાત દી આવડે એટલા ભગવાનના વખાણ કર્યા જ કરવા. ઘડીક ભગવાનના ચરણારવિંદના વખાણ કરવાનું, ઘડીક મુખના વખાણ કરવાનું, ઘડીક ભગવાને જે આપણા માટે કર્યું હોય એ વખાણ્યા કરવું. જેના આપણે બહુ વખાણ કરીએ ને એનામાં આપણને હેત થઈ જાય, અને જેની આપણે બહુ નિંદા કરીને એની બધા જ થઈ જાય. અખતરો કરવો કરજો. જો ભગવાનમાં હેત કરવું હોય તો ભગવાનના ચરણારવિંદના મૂર્તિના ભગવાનના અદભુત પરચાના કાર્યના વખાણ કર્યા જ કરવા, કર્યા જ કરવા, કર્યા જ કરવા. પાકું કરો, આજથી નક્કી કરો. વખાણ કરી. તમે કઈ એવું ના માનતા હોય, એ તો સાધુ થયા હોય એનો ધર્મ. હા, કીર્તન ગાવાન, ભગવાનને વખાણ્યા કરવા, એ તો સાધુ થયા એનો ધર્મ. આપણને એ ન ફાવે કે એ શું ના કરું, વખાણી વખાણી કરવું, વેવલાય કહેવાય. મનમાં જાણી રાખ્યું એકવાર, હારા એટલે હારા. ઘણા ઉડાપણ કરે છે, ઘણા એમ કે કથા એકવાર થઈ ગઈ એટલે પતી ગયું, પછી વારે વારે કથા શું કરી કરી કરે, સમજી ગયા ભગવાનનો નિશ્ચય થઈ ગયો, થઈ ગયો પછી. ઘણા એવું કહે છે કે શિક્ષાપત્રી એકવાર વાંચી લીધી, પછી વળી હું રોજ વાંચ વાંચી નું કરું, પ્રગતિ રૂંધાય, નવું નવું ન વાંચી તો પ્રગતિ બહુ થાય, અધોગતિ થાય. પ્રગતિ થવાને બદલે ભગવાનને સુબુદ્ધિ નહીં હોય કે રોજ શિક્ષાપત્રી વાંચવાનું કીધું. એક સારા સત્સંગી મેં પૂછ્યું, શિક્ષાપત્રી તમે વાંચો છો? તો કેટલા રોજ શ્લોક વાંચો? તો એમ નહીં મને કેમ, કેમ તો તમે વાંચી વાળી કહેતી, તો કે 7-8 વર્ષ પહેલાં વાંચી હતી, વાંચી લીધી આપણે. એવું કાંઈ સ્વામી મારું વાંચ્યા વગરનું હોય જ નહીં. હા, તો તમે અજાણ્યા મારાથી એટલે મને પૂછો. 7-8 વર્ષ પહેલાં વાંચી વાંચી વાળી છે ને આપણે તો. શિક્ષાપત્રી શું મને તો કે મેં તો વચનામૃતિ વાંચી વળ્યું. મેં કીધું રોજ નથી વાંચતા, તો કે રોજ શું પછી એનું એ એમ. ઘણાએ માણસને એનું એ લાગે, એમ એનું શું, એનું એ શું એમ. હા, કંટાળો ચડ્યો અને એટલે ચેષ્ટા શરૂ કરો ને એટલે લગભગ માણા વીયું જાય. કારણ કે એ તો ઓલું રોજ બોલે છે, એ રોજ નથી બોલે, ગુણગુણગુણ કરતા એનું એ સમજ. નવું આમાં નવું કાંઈ નથી એમ. આ જીવ પ્રાણી માત્રને નવું જોઈએ, કાંઈક નવું. હે, જીવનો એવો સહજ સ્વભાવે મોહિલો સ્વભાવ છે, એને નવું જોઈ. વાલાયતી કોમળ રસાળ, ભગવાનના ચરણારવિંદ છે સ્વામી કે હું એકના એક ચરણારવિંદ વખાણ્યા જ કરું, મારે કોઈ દી જૂના થાય નહીં. અને ખરેખર જ્યારે જૂનું ન થાય ને ત્યારે આપણને એનું મહાત્મ્ય સમજાણું કહેવાય. તમે જો એમ કહેતા હો કે ના જૂનું થઈ જ જાય, તો તમને દાખલો દઉં, જૂનું કોઈ દી ન થાય. દઉં દાખલો, પૈસા કોઈ દી જૂના થાય? તમે થતા હોય તો કહેજો. કા તો કે એનું બહુ માહિતી સમજ્યા છે ને એટલી જૂનું ન થાય કોઈ દી, સમજ્યા? એ ન થાય, નવું નવું માધ્યમ રહે એનું કાયમ. રોજ ઉઠે. બીજું કહું કે રોજ દાળ ભાત શાક રોટલી ખાઈ છે, કોઈ દી દાઈ સડી? રોજ મીઠા લાગેલે અને રોજ એમ લાગે કે આજ તો બહુ સારા છે, આ તો બહુ સારા દાળ ભાત શાક થયા, આ તો બહુ સારા છે. એ કાયમ નવું લાગે. કારણ શું છે કે આમાં એ જ છે. હા, મોટી ઉંમરે દીકરો થયો હોય ને, એકનો એક દીકરો, એની માં આખો દી સામું જોઈ રહી, પેપડા સામું, તો એને એને ક્યારે અભાવ આવે? એને રોજ નવો નવો જ લાગેલો, એને મહિમા કહેવાય. એમ ભગવાનની મૂર્તિની જો ચાહના લાગી હોય, જો ખરેખર પ્રેમ થયો હોય, તો કોઈ દી મૂર્તિ જૂની ન લાગે. હા, આ તો મનમાં એમ થાય કે સ્વામી કઈ જાય બોલાવે, ઘણું ધ્યાન થઈ ગયું, એ આટલું તો ભાવ થઈ ગયું. સુરતી લાલન જેમ, સુરતી લાલન બે હીરા થાય ને એટલે કે ચાલ પિત્ર જો, ભાવ થઈ ગયા. કેમ દોસ્ત, બહુ સંતોષ એમ. એમ ઘણા ભગતો ભજનમાં બહુ સંતોષ, થોડું ભજન કરે ત્યાં તો ધરાઈ રે ગળા સુધી તમારે, અને પૈસા ગમે એટલા કમાઈને એમાં ધરો જ નહીં. હા, વિષય ગમે એટલા કમાય, સંપત્તિ ગમે એટલી ભેગી કરે, મરીને ભૂત થાય એટલી, પણ એમાં ધરવ નથી થતો. તો ભગવત ધ્યાનમાં આપણને ધરવ ન થવો જોઈએ. જગતના જીવને ઓમાં ધરવ ન થાય, તો આપણને આમાં ધરવ ન થવો જોઈએ. તૃપ્તિ થયા જ કરે, તૃપ્તિ થયા જ કરે, બસ રસ આવ્યા જ કરે. એટલે પ્રેમાનંદ સ્વામી કહે છે કે અતિ વાલમાં વખાણ્યા જ કરું. અને એટલે તો ભગવાનના ભક્તો નિયમ રાખે છે. ઘણા ભક્તો એ રોજ ભગવાનની આપણે 5 મિનિટ સ્તુતિ કરવી, આવડે ન આવડે શીખાય ને, સ્તુતિ કરવી ભગવાનની, સ્તુતિ કરવી, પ્રાર્થના કરવી. પ્રાર્થના અને સ્તુતિમાં ફેર. હા, તમે કહેશો વળી એમાં હું ફેર? સ્તુતિ એટલે વખાણ, પ્રાર્થના એટલે કંઈક આપણને પીડા થઈ હોય એના દુઃખ નિવારણ માટે જે કરીએ તે પ્રાર્થના કહેવાય. અર્થના, પ્રકર્ષેણ અર્થના એટલે તું પ્રાર્થના, એટલે ભગવાનની આગળથી કંઈક અર્થ પ્રાપ્તિ માટે ઉચ્ચારાતા શબ્દો કંઈક મેળવવા માટે કહેવાતું હોય તે પ્રાર્થના કહેવાય. અને સ્તુતિ એમાં કશી માંગણી ન હોય. હા, તમે કહો કે કઈ સ્તુતિ ને કઈ પ્રાર્થના, આપણે રોજ સ્તુતિ પણ કરીએ છીએ અને પ્રાર્થના પણ કરીએ છીએ, પણ આપણને ખબર હોતી નથી. તમને બતાવીએ, વાસુદેવ દેવ દેવ એ શું છે? એ સ્તુતિ છે, પ્રાર્થના નથી, સ્તુતિ છે. અને નિર્વિકલ્પ ઉત્તમતિ નિશ્ચયત ઘનશ્યામ એ પ્રાર્થના છે, એમાં આપણે બધું માગ્યું છે. મહાબળવંત માયા તમારી એ પ્રાર્થના છે. જન્મા કૌશલ દેશ દેશ ઉત્પત્તિ સ્થિતિ પ્રલય કરે એ સ્તુતિ છે. ભગવાનની સ્તુતિ અને પ્રાર્થના રોજ કરવી. આપણને એમ ન આવડતું હોય તો પછી આવા પદ્યો ગદ્યો ગાવા, હરિલીલામૃતમાં તદુપરાંત આપણા નંદ કવિઓએ પછીના પણ સંતોએ ઘણા પ્રાર્થના અને સ્તુતિના પદો બનાવ્યા છે, એ ભગવાનની આગળ હાથ જોડી અતિ પ્રેમ ભાવથી ગાવા અને એમાં થાકવું નહીં કોઈ દી, ગાયા કરવું, સવારે જાગીને ત્યાંથી શરૂ કરવા ભગવાનના સ્તુતિની કીર્તનને ધોઈને. ઠીક, કાંઈ ન ફાવે તો સ્વામિનારાયણ 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 તો બોલ બોલ જ કરવું, મુખમાંથી મંત્ર બંધ થવો ન જોઈએ. અરે, મેં એક ભાઈ જોયેલો 24 કલાક મોઢામાં તમાકુવાળો પાનનો ડૂસો રાખે, 24 કલાક દાંત બાંધ બધું કાળું થઈ ગયેલું, કાટ ખાઈ ગયેલું. હા, 24 કલાક. અને પછી મને એમ થયું કે આવડો 24 કલાક તમાકુના ડૂસા મોઢામાં રાખે તો આપણે 24 કલાક ભગવાનનું નામ કેમ ન રાખીએ? હે, એને જેટલું તમાકુનું હોપારીને ડૂસો વાલો ને એટલું આપણને હરિનું નામ વાલું નથી જે આ ઉપાજી થઈ. કહો, હા, મહી મહી કોક તો વળી ક્યારેક ગાયું હોય જ મોઢામાં રાખે, એટલે એ શું કરવા દો, કાયમ લાગે કે કાયમ લાગે, તારું કપાળ કાયમ લાગે, કોક દી દાંત બારા કાઢી નાખશે, એ કામ લાગશે. ભગવાનનું નામ આપણા મુખમાં કેમ ન રહે, ભગવાનના વખાણ આપણા મુખમાં કેમ ન રહે, માટે હર હંમેશા ભગવાનના સ્વરૂપની સ્તુતિ કરવી. ફાયદો બહુ થશે, તમે અખતરો કરજો. આપણે રોજે મંદિરે જઈએ છીએ, બધા સત્સંગી છીએ, રોજે આપણે પૂજા કરીએ છીએ, બધા ભગવાનના ભક્ત છીએ, પણ તમને હું આજ પૂછું કે તમે પૂજામાં રોજ ભગવાનને 5-10 મિનિટ પ્રાર્થના કરો છો? દીન વચન બોલી, હે મહારાજ હું તમારો છું, પ્રભુ મારું ધ્યાન રાખજો, ભગવાન મને ક્રોધ પીડે, મને લોભ પીડે છે, તમે તો ઉત્પત્તિ સ્થિતિ અને પ્રલયના કરનારા છો મહારાજ, તમે અણુ અણુમાં હોવા છતાં ધામમાં સાકાર છો, હે ભગવાન બધા અવતાર તમે ધર્યા, તમારામાં લય થાય છે, તમે સર્વોપરી ભગવાન છો, હે તમે મોટી બાનું દૂધ પીધું હતું, તમે નિષ્કળાન સ્વામી માટે સમુદ્ર મીઠો કર્યો હતો, અખંડાનંદ સ્વામીની વાઘ થકી રક્ષા કરી હતી, આચાર્ય રઘુવીરજીની જળ થકી રક્ષા કરી હતી, ઝેર થકી મુક્તાનંદ સ્વામીને તમે બચાવ્યા હતા, મહારાજ અમારી પણ તમે રાત દિવસ રક્ષા કરો છો, અમે અજ્ઞાની તમને ઓળખતા નથી, તમારો પૂરો મહિમા સમજાય એવી કૃપા કરજો, હે ભગવાન તમારા સંતો આચાર્યો હરિભક્તો એમનો અમારે દ્રોહ ન થાય એવી અમારે માથે મેર કરજો, કુસંગીનો સંગ ન થાય, અમારાથી કોઈ પાપ ન થઈ જાય, ભગવાન તમારી આજ્ઞામાં અમારે પૂરેપૂરું વર્તાય એવું બળ દેજો, તમારી મૂર્તિમાં જોડાણેલા તમારું નાનું વચન લોપાઈ જાય તોય પણ મહદ વચન લોપાય એટલા દુખાતા હોય એવા સંતની સાથે અમારો મિલન થજો, સમાગમ થજો, હેત થજો. આમ પ્રાર્થના કરો છો મંદિરે પૂજામાં? આજુ બોલ જવા. હા, થઈ જો, શરૂ કરો, તમે શરૂ કરો, બહુ મજા આવશે. અને પછી પ્રાર્થના કરતા કરતા કેવું, મહારાજ આ સંપત્તિ લઈ લો, બૈરા છોકરા લઈ લો, મને ચોખ્ખો કરો, હે ભગવાન મને ચોખ્ખો કરો, મારે તમારી પાસે આવવું છે, હવે જલ્દી કરો, આ મને કઈ ગમતું નથી, મને બૈરું ગમતું નથી, છોકરા ઉપર ઝીણ ચડે છે, કયું ન મને તારે, અને આ પૈસા તો મને ગાંડો કરી નાખશે મહારાજ, જલ્દી આનાથી મુકાવો, હે આ ભોગ તો મોટા રોગ છે, કાંઈક કૃપા કરો, જોરદાર વૈરાગ આપો. કેવું રોજ કોક દી સાંભળશે, હે અરજી નાખવા હું જાય આપણું, પણ અરજી જ કરે નહીં, કે છે અમારું કઈ હમુ કરતા નથી, સ્વીકારી લેતો સ્વામી કે કદાચ સ્વીકારી લેતો તો રોતો રોતો આપણી પાસે આવે. સ્વામી મહારાજ મારો મોક્ષ કરવા માંગતા લાગે છે, તો એ તારે ક્યાં જવું છે, આવું છે. માટે ભગવાનને રોજ પ્રાર્થના કરી, મારો કહેવાનો અર્થ ભગવાનને સ્તુતિ કરીએ અને પ્રાર્થના કરીએ તો આપણને ભગવાનમાં હેત વધે, પ્રેમ વધે. પ્રાર્થના સ્તુતિ તો અજોડ શક્તિ છે, ગજબની શક્તિ છે. આપણે આમ હતાશ થઈ ગયા હોઈએ, નિરાશા આવી ગઈ હોય અને ઉદાસી આવી ગઈ હોય, પણ 5-10 મિનિટ ભગવાનને પ્રાર્થના કરજો, તમારા પાવર આવી જાય, આશરો મજબૂત થઈ જાય. પ્રાર્થનાનો એ પ્રભાવ છે, અને સમૂહ પ્રાર્થના તો બહુ અસરકારક હોય છે. આપણે સમૂહમાં અહીંયા પ્રાર્થના કરીએ છીએ, મહાબળવંત માયા તમારી, આમ કેટલો આનંદ આવી જાય છે. એના એક એક શબ્દ આપણા જીવનમાં બહુ ઊંડી ઊંડી અસર કરે છે. માટે ભગવાનના ભક્ત, આ પ્રેમાનંદ સ્વામીનું કંઈક લેવું આપણે, વખાણું વાલ મારે લો, મહારાજ તમારા વખાણ કર્યા જ કરું, વખાણ કર્યા જ કરું, ભગવાનના વખાણ કરવા એ બહુ સારું છે. ઠીક છે, કોઈ મોટા માણસ, સારા ભક્તો, સારા સંતો, એના વખાણ આપણે કરીએ, પણ મજા તો મહારાજના વખાણ કરીએ ને એમાં બહુ સારી છે. શ્રીજી મહારાજ રાજી થાય છે એમના. તમે કહે છો કે મહારાજને પોતાના વખાણ ગમે છે, ભૂલું પૂછો, આ તો તર્ક બુદ્ધિ વાળા જીવ, એમ કોને મહારાજને પોતાના વખાણ કરી સારું લાગે છે એમ કોણ થઈ ગઈ? એવું નથી, ભગવાનને આપણા વખાણની કોઈ જરૂર નથી, એ તો પોતાની મોટેપે મોટા છે. પણ આપણે ભગવાનને વખાણીએ એથી કરીને ભગવાનમાં આપણને હેત વધે, અને ભગવાન પ્રત્યે આપણને હેત થાય ત્યારે ભગવાનને એમ થાય છે ધન છે આને, માયામાંથી હેત તોડી અને એ મને સમજો ખરો અને મારામાં હેત કર્યું ખરું એમ જાણીને ભગવાનનો આપણને રાજીપો મળે છે. માટે વખાણ કરવામાં પાછી પાની ન રાખવી, હા એમાંય વિચારવું નહીં બહુ, પછી હું ભગવાનના વખાણ કર્યા કરવા. અમે એક મંદિરમાં ભજન કરતા હતા, તે બપોરે તે એક ટેલિયો મહારાજ આવ્યો હતો, તે ગામના બધા ધકાયેલી મંદિરમાં મોકલ્યો, ગામ મંદિરમાં ઉતારો કરજો, તે ગામમાં કોઈ ઉતારો ન દીધો, તે મંદિરમાં આવીને ઉતર્યો. પછી બપોરે હોઈ ગયો, અમે કથા કરતા તેને ડિસ્ટર્બ થયો,
એ બેઠો છે ને કે હે સ્વામીજી એ ક્યા કર રહે હો,
કથા વાર્તા કરી હું, એ ભજન કા ભી ટાઈમ હોતા હે, ભજન કા ભી ટાઈમ, થોડી દેર નીંદ લેને દીજીએ ઓર લીજીએ, મને કે. મેં કીધું લેવાય દેવી નથી ને લેવી નથી, લ્યો હું કેવું તમારે, દયા પ્રભુની ધર્મની જય, રોજ ઝાડ રોગાડો પગી જાવ તો બેહણ ઘડી કથા એમ કીધું. એ ગામ લોકોને મેન મુજકો યહાં ભેજ દીયા, એને એને હુઈ જવું, એ કે ભજનનો ટાઈમ હોય, હું ભજનનો ટાઈમ હોય જ્યારે સાંભળ્યા ત્યારે સ્વામીને સ્વામી કરવા જ માંડવું, ભગવાન તો કાન ખુલ્લા રાખીને જ બેઠા છે કે મારો ભક્ત મને સંભાળે છે કે નહીં. જો એકવાર શ્રીજી મહારાજ અહીં કુંડળ ગામમાંથી રાતે નીકળ્યા હતા, તે મામૈયો પડગર રાતે જાગી ગયેલા અને બહુ ભગવાનનો વિરહ થઈ ગયેલો, તે સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામી ભજન કરે, સમજ્યા, તે મહારાજને સંભાળ્યા જ કરે. મહારાજે આમ આગળથી ઠરાવ કરેલો કે આપણે સાનામાના નીકળી જવું છે, નહીતર કુંડળના હરિભક્ત બહુ પ્રેમી છે, તે આપણને જવા નહીં દે એમ વિચાર્યું. પણ ગામ હોરા નીકળ્યા ને મામૈયા પટગરનું ઘર આ બાજુ હતું, મોકામાં ગામમાં ગરતા, એ મોટી બજાર હતી, ત્યાંથી મહારાજ નીકળ્યા. ત્યાં તો આ જાગીને સ્વામિનારાયણ 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 બોલે, હે સ્વામિનારાયણ, તો મહારાજે હોંકારો દીધો. મહારાજ કે શું સુરખાસર કે બોલ્યા અમને ના પડીને તમે, મહારાજ કે મને બોલાવે તો મારે બોલવું જોઈએ કે નહીં? પછી તો ખડકી ખોલીને પગે લાગ્યા, રાજે રાજે થઈ ગયા. પછી મહારાજે કીધું કે તમે બોલાવ્યા એટલે અમે આવ્યા, નહીં તો રહ્યા જાત. પછી રોકાણા જમ્યા, રસોઈ પછી ગયા. પણ આવી રીતે આપણે ભગવાનને બોલાવીએ તો ભગવાન જરૂર આપણું બોલ્યું સાંભળે છે. મારે ભગવાનની સ્તુતિ પ્રાર્થના અને વખાણ ચાલુ ને ચાલુ રાખવા. પ્રેમાનંદ સ્વામી કહે છે, હું તમારા ચરણારવિંદ વખાણું છું. વહાલા અતિ કોમળ અરુણ રસાળ, ત્રણ વિશેષણ કહેવાય એને, ભગવાનના ચરણારવિંદના વિશેષણ છે ત્રણ. એક એક શબ્દ તમે વિચારો ભગવાનના ચરણારવિંદ કેવા છે, તો કે કોમળ, એટલે કૂણા, કોમળ. પછી અરુણ એટલે લાલ, અરુણ નો અર્થ થાય લાલ. અને રસાળ એટલે સુખરૂ, બહુ પ્રીતિ ઉપજે એવા. આપણે માનસી કરીએ ને તે મહારાજના ચરણ પકડીને આંખે અડાડીએ, ગાલે અડાડીએ, માથે અડાડીએ, ભગવાનના ચરણારે વિંદે ચુંબન કરીએ, બહુ હેત થાય ભગવાનમાં. છાતીએ રાખીએ, બરોબર ધ્યાનમાં ધરીએ, વાલા અતિ કોમ. અતિ, અતિ છે એ ત્રણેયની સાથે તમે લગાડો, અતિ કોમળ, અતિ અરુણ, અતિ રસાળ. એ અતિ છે ને એ વિશેષણનું વિશેષણ છે. અતિ કોમળ, અતિ અરુણ અને અતિ રસાળ તમારા ચરણારવિંદ છે. અને આવા હોવાથી શું કરે છે, ચોરે ચિત્ત. અમારા ચિત્ત ચોરે છે. અને એ ચિત્ત ક્યારે ચોરે છે, ત્યારે તમારા ચરણારવિંદને ભાળીએ. હા, અને તમે ચાલ્યા જતા હો તો અમારી નજર ચરણારવિંદ સામી હોય. હા, ચોરે ચિત્ત ચાલમાં. એમ કહેવાય છે શ્રીજી મહારાજની ચાલ બહુ અદ્ભુત હતી. હા, એ ચાલની વાત આવી એટલે વાત કરું. શ્રીજી મહારાજને હાલતા આવડતું એવું કોઈ હાલતા નહોતા આવડતું. આપણને એમ લાગે કઈ રીતે હાલતા હશે, એ કેવું હાલતા હશે, એટલે હાલ હાલમાં બહુ ફેર હોય. અમુક હાલ્યો જતો હોય ને તો રાંગડો જતો એમ જતો હોય. તમે જુઓ ને તમને એમ થાય કે હમણાં કોકને ખંભો મારીને પાડી દે ને, આ માસકા લીધે જતો હોય. એ હાલ એવી કહેવાય, ન કહેવાય ને. ઘણા હાલત આપણને એમ થાય આમ હું હાલતો છે, ટીંગ 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 જતો હોય. આપણને એમ થાય હાલતા ન આવડે હો માણસને. હા, હાલમાં અદ્ભુતતા હોય છે. શ્રીજી મહારાજ એવું સરસ ચાલતા હતા. એમ કહેવાય છે કે એની ચાલ જોઈને ઘણા નક્કી થઈ જતું હતું કે આ માણા નથી એમ, બોલો. અને મેથાળના આજા પટેલ એના એ કઈ રીતે સાધુ થયા, એમ કહે છે કે શ્રીજી મહારાજ મેથાણી ગયા અને બજારે હાલ્યા જતા, હાલ જોઈને કહે છે કે આ હાલ ભગવાનની છે, કે હું કહો છો કે માણાની ન હોય, કે આવું કોઈ હાલતા જ ન આવડે, બોલો. હવે હાલ જોઈને નિશ્ચય કર્યો હતો, હાલ જોઈને ભગવાનની ચાલ કેવું એ ચાલતા હશે. કોક દી ભાગ્ય થાય ને કઈક હાલીને નીકળે ને તો દેખાઈ જાય, તો આશા રાખી હે કેવું હાલતા હશે મહારાજ. ચોરે ચિત્ત ચાલ મારે લોલ, હે વાલા અતિ કોમળ અરુણ રસાળ, ચોરે ચિત્ત ચાલમાં, ચાલમાં અમારા ચિત્ત ચોરાઈ જાય છે મહારાજ.
વાલા તારે જામણે અંગૂઠે તિલા કે નખ માથી જોવાને મન દીન છે રે.
भगवान श्री हरि ना चरण कमल ने अपना संतो चरण कमल कहे छे। जो के श्रीजी महाराज नी मूर्ति मा अमारा गुरु घणी वक्त अमने पूछता, नवा नवा हता ने, ए बधुं भाज भाज नु पूछे। स्वामी ने एवी टेव हती, अहींया तो जैन बेसी ने एटले पूछे, भगवान नी मूर्ति मा छ कमल छे, नाम दियो। નહીં પછી વિચારે ચડીએ અમે, ભગવાનની મૂર્તિમાં છ કમળ તો કે આ નામ દે છે કે નથી? હા, કોને આવડે છે? જીભ કમળ નહી, કરકમલ કે હસ્તકમલ, આમ રીતસર લ્યો પહેલું ચરણ કમલ, બરાબર, પછી પછી નાભિ કમલ, પછી કરકમલ, ત્રણ, પછી હૃદય કમલ, રહી ગયું કેટલા થયા? ચાર, પછી મુખ કમળ અને પછી નેત્ર કમળ, આ છ કમળ છે ભગવાનના સ્વરૂપ। આવું શું છે, ક્યારેક ચિંતવું, ઘણા ભક્તો એવી ટેવ પાડી છે કે રોજે ભગવાનના સ્વરૂપમાં રહેલા છ કમળને છ દંડવટ કરવાનું। પહેલો દંડવટ ચરણ કમળ, બીજો દંડવટ નાભી કમળ, ત્રીજો દંડવટ કર કમળ, ચોથો દંડવટ હૃદય કમળ, પાંચમો દંડવટ મુખ કમળ અને છઠ્ઠો દંડવટ નેત્ર કમળ। છ દંડવટ કરે અને એક હાથમો કરે આખી મૂર્તિને, સાત દંડવટ થાય। એટલું બધું ધ્યાન થાય સરસ, સ્વામી એવું બધું પૂછ્યા કરતા। ક્યારેક એવું પૂછે કે છ જણાનો સંગ ન કરવો એ ક્યાં છ, ક્યારેક એમ પૂછે આઠ શાસ્ત્ર એ કયા, આવું પૂછાપૂછ થાય ને તો શું છે, તાજું રે, નહીં તો ભૂલી જવાય। ભગવાનના ચરણમાં સોળ ચિહ્ન છે, કયા બોલો નામ? મહારાજની મૂર્તિમાં ગમે તે પ્રકારે જીવને જોડવા એવું સંતોનું તાન હોય છે, એટલા માટે સંતો આ બધા પ્રયાસો કરતા હોય છે। હવે ભગવાનના ચરણને કમળ કહેવામાં આવે છે। તમે કહેશો કમળની ઉપમા કેમ આપી, તો પહેલી બાબત એ કે આ જગતમાં ફૂલ છે ને, ફૂલ એની બહુ વિશેષતા છે। આપણે ભગવાનના ભક્ત છીએ એટલે ફૂલ ભગવાનના ઉપયોગમાં લઈએ, ભગવાનને માનીએ એટલે ભગવાનને ચડાવીએ, પણ ફૂલ વસ્તુ ભગવાનના ભક્તને પ્રિય છે એવું નથી, દુનિયા આખીને પ્રિય છે। અને એક જલકમલ કહેવાય અને બીજું સ્થલ કમલ કહેવાય, તમને નહીં ખબર હોય પણ સંસ્કૃત ભાષામાં સ્થળ કમલ અને જલ કમલ બે કમળ છે। સ્થળ કમળ એટલે આ ગુલાબ, આપણા ગુલાબો છે ને એને સ્થળ કમળ કહેવામાં આવે છે। એટલે ભગવાનના ચરણારવિંદને કમળની ઉપમા દે એટલે બંને કમળ આવી જાય। હા, ભગવાનના ભક્ત ભગવાનના ચરણારવિંદને ગુલાબ જેવા લાલ માને, કમળ જેવા કોમળ માને, કમળ બહુ કોમળ હોય, ગુલાબ લાલ હોય। હવે ફૂલમાં એક તો કોમળતા હોય ફૂલમાં, બીજી ફૂલમાં શીતળતા હોય, હા, કોમળતા શીતળતા અને પછી સુગંધિતા, પછી સુગંધ હોય અને ચોથી સુંદરતા હોય। એટલે કોમળતા શીતળતા સુગંધિતા અને સુંદરતા આ ચારેય ગુણ ફૂલમાં હોય અને એ કમળમાં ચારેય ગુણ હોય અને એ ચારેય ગુણ ભગવાનના ચરણારવિંદમાં છે, હે, ચારેય ગુણ, એટલે એને ઉપમા વારે વારે આપે ચરણ કમળ ચરણ કમળ। માટે ભગવાનના ભક્તો આવા ભગવાનના ચરણ કમળને ધ્યાનમાં ધારે. બીજું લાંબુ ધ્યાન કરતા ના આવડે તો ભગવાનના ચરણ કમળને ધ્યાનમાં ધાર્યા કરવા. વાલા તારે જમણે અંગૂઠે તિલ કે નખમાં ચિહ્ન છે, જમણા પગમાં સ્વામીની વૃત્તિ ગઈ છે. તમારે જમણે અંગૂઠે એક તિલ છે, જમણા અંગૂઠાના બાયલા ભાગમાં મહારાજને એક તિલ છે અને નખમાં ચિહ્ન છે ઊભી રાતી રેખા. ભગવાનના ભક્ત આને ધ્યાનમાં ધારે. જોકે મહારાજની આંગળીઓ, આંગળી ઉપરના રોમ અને મહારાજના નખ, ભગવાનના નખ છે ને એની બહુ સરસ વાત સંતોએ લખી છે. નખને કેવી ઉપમા આપી, એક તો જાણે લાલ, પછી પાછા તેજસ્વી, લાલ તેજસ્વી અને તીક્ષ્ણ, હા પછી બૂઠા નહીં, એમ સરસ અણિયાળા નખ. સંતો ધ્યાનમાં ધારે તો, જોકે સત્સંગી જીવનમાં લખ્યું છે, અદ્ભુત વર્ણન કર્યું છે કે ભગવાનના ચરણારવિંદને જ્યારે ભક્ત ધ્યાનમાં ધારે ત્યારે નખ છે દસે દસ નખ, જાણે ચંદ્રમાના ટુકડા ન હોય, હે ચંદ્રમાના ટુકડા હોય એવા તેજસ્વી દેખાય. અને નખમાંથી તેજ નીકળે અંતરાત્મામાં અને જબરજસ્ત અંજવાળું થાય અને ભગવાનના ભક્તનું અજ્ઞાન નાશ થઈ જાય એવું સુંદર મજાનું વર્ણન કર્યું છે. ક્યારેક સંતો એટલું બધું સરસ વર્ણન કરે આપણને એમ થાય એની કેટલી બધી ઝીણી દ્રષ્ટિ હશે. સત્સંગી જીવનમાં એક જગ્યાએ ભગવાનના મુખ કમળનું વર્ણન એવું કર્યું છે કે મહારાજના કાનમાં કુંડળ પહેરાવ્યા છે, એ કુંડળમાં સુંદર તેજસ્વી નંગ જડેલા છે, હીરા. પછી ભગવાન બેઠા હોય તો કાંઈક દીવો હોય કે લાઇટ હોય તો ભગવાન બેઠા હોય, હવે ભગવાનનું મુખ છે ને એ એમાંથી તેજ નીકળે, ઝીણું 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 તેજ, શીતળ શાંત ઠંડુ. પછી ઓલી લાઇટ બળતી હોય, દીવો બળતો હોય, એ દીવાનું તેજ હોય, બરાબર. પછી એ દીવાનું તેજ મુખારવિંદ ઉપર પડે અને ઓલા કાનમાં કુંડળ હોય ને એ કુંડળમાં હીરા હોય ને એના ઉપર પડે. હવે દીવાનું તેજ હીરા ઉપર પડે, હીરાનું તેજ સાડીમાં મુખ ઉપર પડે, મુખનું તેજ હીરા ઉપર પડે. દીવામાંથી પ્રતિ તેજ નથી નીકળતું, પણ ભગવાનનું મુખ અને હીરામાંથી પાછું પ્રતિ તેજ નીકળે છે. ભગવાનના મુખમાંથી નીકળેલું તેજ હીરામાંથી પડે અને હીરામાંથી પાછું હામું તેજ નીકળે, એ તમને ખબર પડે ને. આમ આભલામાંથી આમ હામું સાંદડું થાય, એ પાછું તેજ આમ હામું મુખારવિંદ ઉપર પડે. અને ત્યારે સંતો કહે કે એ વખતે એટલું બધું અદ્ભુત મુખારવિંદ મહારાજનું લાગે, આમ સહેજે સહેજે સાંભળે, દેખાય, આવે, ધ્યાનમાં આવે, એવું બધું સંતોએ વર્ણન કર્યું છે. મહારાજના ચરણારવિંદના નખ અતિશય ઝળકે, એમાં જમણા પગના અંગૂઠામાં સુંદર મજાનું ચિહ્ન છે. ભગવાનના ભક્ત ધ્યાન ધરે અને વાલા છેલી આંગળીએ, હે વાલા તમારી છેલી આંગળીએ એક તિલ છે બાયના ભાગમાં, ભગવાનના ભક્ત એને ધ્યાનમાં ધરે. જોવાને મન દીન છે, અંગૂઠા પાસેની આંગળીના અંગૂઠા બાજુના પડખામાં પણ એક તિલ છે, હે ઝીણા ઝીણા રોમના તિલ. સ્વામીએ તિલ અહીં નથી લખ્યો એટલે મેં કીધું ને જરા મોટું મોટું સ્વામીએ વર્ણન કર્યું છે. બે અંગૂઠાની બે આંગળીની વચ્ચે મારા ચાખડી પહેરતા ને એના ઘસારાના ચિહ્ન હતા, સંતો ધ્યાનમાં ધરતા કાયમ. હવે આગળ
વાલા તારા નખની અરુણતા જોયા શશિ કલાક્ષી
ભક્ત જોવાને પ્રાવીણ છે, ભક્ત
નખની અરુણતા જોઈ શશી કળા ક્ષીણ છે રે. આની પછવાડે અમુક સંતો એવું કહે છે, આ પંક્તિ સ્વામીના મુખમાંથી કેમ નીકળી એમ. તો મેં આરંભમાં કીધું હતું કે પેલા બ્રાહ્મણ એટલે પ્રેમાનંદ સ્વામીના પિતા માતાજીનો ગરબો બોલ્યા. ગરબામાં એક પંક્તિ આવે છે, માતાજી તારા મુખની શોભા જોઈ શશી કળા ક્ષીણ છે. પ્રેમાનંદ સ્વામીએ વર્ણન કર્યું ત્યાં એમ લખ્યું કે વાલા તારા નખની અરુણતા જોઈ શશી કળા ક્ષીણ છે. શશી એટલે ચંદ્ર, ચંદ્રની કળા એ ઝાંખી પડી જાય, ક્ષીણ પડવું એટલે ઝાંખપ આવી જાય. તમારા નખની આગળ ચંદ્રની કળા એ ક્ષીણ થઈ જાય તો મુખની આગળ શું કહેવું એમ. એટલું બધું મહારાજનું અદભુત વર્ણન કર્યું. નખની એવી લાલાશ એવી તેજસ્વીતા જોઈ અને ચંદ્ર ઝાંખો થઈ જાય છે, એટલા બધા અદભુત મહારાજના નખ છે. વાલા રસ ચોર ચકોર જે ભક્ત જોવાને પ્રવીણ છે રે. ચોર, હા રસ ચોર, સ્વામી કહેતા ને ચોરી જાજો, રસ ચોર. ઘણા ભક્ત હોય રસ ચોર અને ઘણા ચંપલ ચોર હોય, એનો હોય. આવું ભગવાનની મૂર્તિનું વર્ણન થતું હોય તો કેવો બ્રહ્મરસ ઝરતો હોય, બ્રહ્મરસ વરસે છે શિબિરમાં અને છાવણીમાં. તો બ્રહ્મરસ વરસે છે ભગવાનની મૂર્તિનું વર્ણન થાય, ભગવાનના ભક્તો બધા બેઠા હોય, હવના ચિત્ત ભગવાનમાં હોય, ત્યારે આખું વાતાવરણ પલટાઈ જાય. આ રજની આ ધરતીની પરમાણુમાં પણ એનો ભાવ ખડો થાય છે. અને એમ કહેવાય છે કે જેના ભજનમાં જેટલી તાકાત એટલો પ્રાંત પવિત્ર બને છે, વાતાવરણ પવિત્ર બને છે. ઋષિમુનિઓ તપ કરતા, કે જ્યાં ઋષિમુનિઓ તપ કરતા હોય એનો આશ્રમ હોય, એના તપના પ્રભાવે એના આશ્રમની નજીક કોઈ હિંસક પ્રાણી આવે તો એ પોતાનો સાહજિક સ્વભાવ પણ ભૂલી જાય. ઘણા ઋષિમુનિઓના આશ્રમમાં હરણિયા વાઘ બધું ભેળું રહેતું હોય, સાથી ઓલા ઋષિના તપના પ્રભાવથી. ચૈતન્ય મહાપ્રભુ થઈ ગયા બંગાળમાં, એમ કહેવાય છે એના જીવનમાં કે ચૈતન્ય મહાપ્રભુ એ ભગવાનનો નામ લેતા હરિબોલ 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 કરતા કરતા નીકળે જંગલમાં. તો એમ કહેવાય છે કે જંગલના ઝાડવા અને પક્ષીઓ પણ હારો હાર હરિબોલ હરિબોલ કરવા માંડતા, ઝાડવામાંથી અવાજ માટે નીકળવા. કેટલી એની ઉચ્ચતમ સાધના હશે વિચાર કરો. એમ આપણે ભગવાનનું બેઠા બેઠા ભજન કરીએ છીએ તો સહજતયા આખા વાતાવરણમાં પરિવર્તન થઈ જાય છે. એટલે અહીંયા આપોઆપ બ્રહ્મરસ વરસવા માંડે અને એ રસને ચોરી જાઈએ તો ખરેખર રસ ચોર કહેવાય. વાલા રસ ચોર ચકોર જે ભક્ત, ચકોર, હા ચકોરના બે અર્થ થાય, એક તો હોશિયાર અને બીજું પક્ષી. વાલા રસ ચોર ચકોર જે ભક્ત જોવાને પ્રવીણ છે રે. હવે અહીંયા ચકોર શબ્દના અર્થ બે કરી શકાય, કારણ કે વાલા તારા નખની અરુણતા જોઈ શશી કળા ક્ષીણ છે એટલે ચંદ્રથી વિશેષ નખને કયા, એટલે ચંદ્ર આવે ત્યાં ચકોર આવે, એનો બેનો સંબંધ છે. જે ખરેખર રસ ચોરનાર હોય એવો જે ચકોર પક્ષી એટલે ચકોર જેવો ભક્ત એ તમારા ચરણરૂપી એ નખ છે, નખરૂપી ચંદ્રમામાં એવો લુબ્ધ થઈ જાય ચકોર ભગત. અને વાત એ સાચી છે, ચકોર હોય એ જ એ રસ ચોરે ને લુબ્ધ થાય ને મૂંઢો શું કરે, હા એ બેઠો બેઠો ઊંઘે કે જે ઘા કાઢ હોય અહીંથી ઉઠ્યા પછી તો મારા કાંઈ લાગ નહીં લેવા દે, આ કહીને તે કહીને અહીંયા ભારે બ્રહ્મરસ વરસે. હા 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 મીઠી મીઠી આવે કે કોઈ દી દીઠી નો એવી મીઠી આવે. ચકોર બહુ આમ સજાગ હોય એ રસને ચાખે છે, એ રસને ચોરે છે, જથાબંધ લઈ જાય. તમારે હાટડી માંડીને બેઠા હોય સંતો જ્યારે રસ દેવા ભગવાનના સ્વરૂપનો તો શું કરવા ખામી રાખવી, ઉપાડો જેટલો ઉપાડાય એટલો આપણાથી. જોવાને પ્રવીણ છે, પ્રવીણ એટલે હોશિયાર, રસ ચોરો ભક્ત છે ને એ જોવામાં બહુ હોશિયાર, એવું નિરખી 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 ભગવાનનું સ્વરૂપ જોવે. આવ્યો માણસ કહેવાય એને ઘણા ભક્તો દર્શન કરે તે જોજો તમે, અને ઘણા કરે એ જોજો, બે પ્રકારના હોય. મહારાજ કે જે એવી બાહ્ય દ્રષ્ટિએ દર્શન કરે છે એને હું જાણું છું કે, અને જે મોટા સાધુ છે ને એ જાણે છે, એને તો દિવસે દિવસે કે ભગવાનમાં ધ્યેય ઘટતું જાય. અને જે એકાગ્ર દ્રષ્ટિએ દર્શન કરે છે એને નિત્ય નવીનના નવીન દર્શન રહેશે. દર્શન કરવામાં બહુ વિવેક છે, એ શીખીએ ત્યારે આવડે, હો શીખ્યા વગરનું ના આવડે દર્શન કરવા. એ પણ એવી રીતે કરીએ કે મૂર્તિ સાંભળ્યા કરે, સતત સાંભળ્યા કરે. આપણે અહીંયા શિબિરમાં સાવણી મૂર્તિ પધરાવી છે, એવી રીતે તમે દર્શન કરીને જો મૂર્તિ હૈયામાં લઈ જશો તો તમે ઘરે જશો ને તોય સાંભળ્યા કરે. તમે તમારા સ્ટેજમાંથી આવીને દર્શન કરજો, પણ મૂર્તિ લઈ જજો, જોવાને પ્રવીણ છે, ચોરી જજો, ચોરવા જેવું છે એ સ્વરૂપ. આમ ચોરવા જશો તો ઉપડશે નહીં, વજન બહુ છે. અમે 15 જણા આવી તો ફરે છે, પણ આમ હૃદયમાં લઈ જવું એ આમ કઠણ છે. બસ રસ ચોર ચકોર જે ભક્ત જોવાને પ્રવીણ છે રેલો.
વાલા તારી ચોર ધરે ખામા
વાલા તારી ઉર્ધ્વ રેખામાં ચિત્ત રહો કરી વાસને. અદ્ભુત લખ્યું છે કે મહારાજ હવે બધું કઈ કઈ કહ્યું, તમારા વર્ણન કર્યું મસ્તકથી ઠેર ઉર્ધ્વ રેખા સુધી, પણ હવે વિનંતી કરીએ છીએ કે આ ઉર્ધ્વ રેખામાં અમારું ચિત્ત વસી જાવ, બસ એને છોડીને પછી ક્યાંય ન જાઓ. અમારે ક્યાંય જવું નથી, કઈ જોવું નથી, કઈ જોતું નથી, બસ અમે પૂર્ણ કામ થઈ ગયા છીએ. તમારી ઉર્ધ્વ રેખામાં અમારું ચિત્ત વાસ કરીને રહી જાઓ, અમને ત્યાં વાસ મળી જાય, અહો ભાગ્ય અમે માનશું. અને છેલ્લે માગે પ્રેમ સખી કર જોડી, પ્રેમ સખી બે હાથ જોડીને આપની પાસે માગે છે, દેજો દાન દાસને. મેં આપની પાસે જે માંગણી કરી છે એ દાન મને દેજો. પણ એક શબ્દ અહીંયા બહુ સરસ પ્રયોગ કર્યો સ્વામી, દેજો દાન દાસને, મને એકને નહીં કઈ. આ દુનિયામાં જે તમારા દાસ થાય એને બધાને દર્શન દાન દેજો, ચરણારિંદમાં વાસ દેજો. પણ આમાં એમ ન લખ્યું કે દેજો દાન સદગુરુને રે લોલ, ન લખ્યું નહીં. દાસને દાન દેવાનું લખ્યું, માટે આ સત્સંગમાં જે દાસ થશે ને એને ભગવાન મળશે. દાસનો દાસ થઈને જે રહેશે સતસંગમાં, દાસનો દાસ થઈને જે રહેશે સતસંગમાં, ભક્તિ ભલી માનીશ તેની અને રાચીશ તેના રંગમાં, ભક્તિ ભલી માનીશ તેની અને રાચીશ. દાસનો દાસ થઈને જો આ સત્સંગમાં કોઈ રહેશે તો હું એની ભક્તિ માની લઈશ, ખરેખરી માનીશ. ભગવાન કે હું એના રંગમાં રાચીશ, હું એને રંગે રંગાઈ જાય છે, એને મારે રંગે રંગાવવાની જરૂર નહીં. મતલબ કે એ મારી પાસે નહીં આવે તો હું હામે હાલીને એની પાસે જઈશ. એ દાસ થશે ને તો મને ગોતવા હારું એને દુઃખી નહીં થવું પડે, હું એને ગોતતો ગોતતા દાસ થા. દેજો દાસને દર્શન દેજો. માટે આપણે દાસ થવાની ટેવ વાળવી હોય, બહુ મજા છે. હવને પગે લાગતા રહીએ, હાથ જોડતા રહીએ, દિવ્ય માનતા રહીએ તો દિવ્ય થઈ જશું. પ્રેમાનંદ સ્વામીના શબ્દો બહુ જોરદાર છે, દેજો દાન દાસને. ભગવાનના ભક્ત થઈએ, દાસ થઈએ, મહારાજને ગમીએ, પ્રેમાનંદ સ્વામી જેવા શ્રીજી મહારાજના વાલા થઈએ. વાલા ભક્તો, આ 7મી તીર્થધામ કુંડળમાં સ્વામિનારાયણ સત્સંગ શિબિરમાં આપણે વંધુ ઉપર સદવિચાર કર્યો, ભગવાન એનાથી આપણા ઉપર પ્રસન્ન થાઓ. સહજાનંદ સ્વામી મહારાજ. અંતમાં વાલા ભક્તો, મહારાજની કૃપાથી આપણે 12 દિવસથી ભજન કરીએ છીએ, જાણીએ છીએ ભગવાન અને ભગવાનના સંતો અને ભક્તો આપણા ઉપર બહુ રાજી થયા. અવારનવાર ભગવાનને, સંતોને અને હરિભક્તોને રાજી કરવાની જીવનમાં તકો મળે છે, એથી એમ થાય છે કે આપણે ખરેખર ધન્ય ભાગ્યશાળી છીએ. ભગવાનને, સંતોને, ભક્તોને રાજી કરવાની તકો ભાગ્યશાળી હોય એને મળે છે, બીજાને મળતી નથી. જીવનમાં એવી કોઈ તક ના આવે કે એ તકે ભગવાનને અને સંતોને રાજી કરી શકે. જ્યારે આપણા જીવનમાં હરપલ એવી તકો પ્રભુએ આપી છે કે આપણે રાજી કરી શકે. હૃદયમાં હંમેશાને માટે એવું રહ્યા કરે છે ભગવાનની, હરિભક્તોની દયાથી, સંતોની, કે ભગવાન અને હરિભક્તો અને સંતો આપણા ઉપર રાજી થાય એટલું જીવનના છેલ્લા શ્વાસ સુધી આપણાથી થયા કરે. આ દુનિયામાં ભગવાનનો રાજીપો કમાવા જ જાણે આપણે જન્મ લીધો છે, બીજી કોઈ કમાણી કરવાની રહી નથી, હોય નહીં, કરાય નહીં, એમાં નફો નહીં, એમાં કાંઈ ફાયદો નથી. તો ભગવાનની કૃપાથી એ રાજીપો તો દિવસે દિવસે વધી અધિક 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 પ્રાપ્ત થતો જાય છે. સત્સંગમાં હજારો હરિભક્તો રાજી થાય છે, બધા એને સુખ આવે છે એ જોઈને આનંદ થાય છે. આપણે સ્ટેપ બાય એક પછી એક, એક પછી એક એમ 7 શિબિરની પાર ઉતર્યા. 7 વર્ષથી આપણે આ અભ્યાસ, સાધના, આરાધના આપણે કરીએ છીએ. જે આવડે, જે ફાવે, અમને જે અનુભવાયું હોય, અમે ભગવાન ભજ્યા હોય, અમને જે મળ્યું હોય તે બેઠા બેઠા નિખાલસ થઈ અને હરિભક્ત આગળ બોલીએ છીએ. હરિભગતને સારું લાગે છે, ભગવાનમાં હેત થાય છે, અને કેમેય કરીને જીવ ભગવાનમાં જોડાય તો સુખ્યો થઈ જાય એવું આમ મનમાં રહ્યા કરે. અને એમ તો થાય કે ભગવાનનું ધ્યાન ભજન કરીએ છીએ અને આપણને શાંતિ થાય છે, તો આ હરિભક્તો અને સંતો જો આવી રીતે ધ્યાન ભજન કરે અને ભગવાનમાં જોડાય તો અને જીવમાં ટાઢું થાય, આદિ વ્યાધિ ઉપાધિના તાપમાંથી બળતા આળશે, એટલે ઘણો દાખલો પડે, મહેનત પડે તો એ કરીએ છીએ. અને જાણીએ છીએ કે આવું બધું કરીએ છીએ એટલે લોકોને, હરિભક્તોને હેત થાય સંતોમાં, એટલે સહજ સ્વભાવે સંતોની ફરતે ટોળા વળે, પગે લાગે, દંડવટ કરે, એટલે ઘણાને એવું એ થાય કે આને પૂજાવાનો શોખ છે, આને ભગવાન થવું છે, મનાવવું છે. પછી કોઈ આગે આગે રહ્યા થતા ગેરસમજણ પણ પામે. હા, એથી ઘણી વખત આડાવાળા આપણને ચિતરે પણ ખરા કે આના વિરોધી છે, આના દ્રોહી છે, આના પક્ષપાતી છે. પણ તમારે આગળ ચોખવટ કરું કે કોઈના દ્રોહી થવામાં મને હજી સુધી ભગવાનની દયાથી રસ થયો નથી. અને તમે બધા હરિભગત એવો આજ આશીર્વાદ આપો. માંગણી તો હું દર શિબિર વખતે કરું છું, કાંઈક ને કાંઈક, કે ભગવાન મને કોઈનો દ્રોહી ન બનાવે, કોઈ સંતનો, આચાર્યશ્રીનો કે કોઈ નાના હરિભક્તોનો દ્રોહી બનવા હું માગતો નથી. અને ભગવાનની કૃપા છે એ માર્ગે રસ નથી, વહીવટ ઉપર મને પ્રીતિ નથી, દખામાં મને આનંદ નથી, એટલે ભગવાનની ભક્તિ વધે, સત્સંગ વધે, હવને ભગવાનમાં હેત થાય, તો આવું મનમાં વર્ત્યા કરે છે. અને એ લાઈને સદાયને માટે રહેવાય અને હંમેશા ભગવાન આપણને સાંભળ્યા કરે એવી દરેક હરિભક્તો રૂઢી મને આશીષ દેજો. તમારી આગળ મારી આ માંગણી છે. 12 દિવસથી હું તમને કથા સાંભળાવું છું એટલે તમારે મને દક્ષિણા તો દેવી જ પડે. है तो आज भगवान ने प्रार्थना करो कि मारी भक्ति में मने विघन न थाय छेला श्वास सुधी अने मारा थकी कोई नो मारे द्रोह न थाय धर्म ना पक्ष में रहवाई अधर्म ने रस्ते क्यारे हलाई नहीं एटली बधा हरिभक्तो अने संतो पूज्य मोहन स्वामी छे वडील छे अमारा गुरु स्थाने छे तो बधाए संतो भगवान ने एटली प्रार्थना करो
आमीन वासा।